నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం కుటుంబమని మంగళం కురుకొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार उत्कृष्ट ग्रंथ अने एनी साथे भगवान अमृतचंद्राचार्य नी आत्मख्याति टीका जे पण टीका सर्वोत्कृष्ट टीका कहेवामां आवे छे एवी आत्मख्याति टीका एनो आपणे स्वाध्याय करी रह्या छीए. गुरुदेवना वचनामृत द्वारा आपणे ए स्वाध्याय करी रह्या छीए. जीव अजीव अधिकारमां 68 ગાથા પૂરી કરી તે પછીથી જે બાકી રહ્યા છે તે કળશ એમાં આપણે 44મો કળશ અને 44માં કળશ ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન એ આજે આપણે લેવાનું છે. એટલે 44માં કળશમાં જે વાત આવી એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે કહ્યું છે એના અંશો આપણે કરી રહ્યા છીએ. એટલે પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એમાં પાના નંબર 238 ઉપર એ વાત કરવામાં આવી પ્રશ્ન દ્વારા કે રાગની પરિણતિ તો જીવની છે ને, કેમ કે અહીંયા આ કળશમાં એમ કહેવામાં આવ્યું કે બધું જે કંઈ આત્મા સિવાય, એટલે આત્માના શુદ્ધ સ્વરૂપ સિવાય બીજું જે કંઈ છે તે બધું પર્યાયમાં છે અને એમાં જે પરિણમન થઈ રહ્યું છે એ બધો પૂતગળનો નાચ છે, પૂતગળનો નાચ છે. એટલે એ પૂતગળ જ એમાં નાચી રહ્યું છે એમ કહેવામાં આવ્યું. તો પછી એ બધી પરિણતિ જે પરનું લક્ષ્ય કરતા થતી જે પરિણતિ એ બધું પૂતગળનો નાચ છે, એમાં આત્માને કંઈ કરવા પણું નથી, કેમ કે એ બધું પર્યાયમાં થઈ રહ્યું છે અને એ પર્યાય એક સમયની છે, એ પર્યાય આત્માના સ્વરૂપમાં વ્યાપતી નથી, આત્માના સ્વરૂપને ઢોળતી નથી, આત્માના સ્વરૂપને બગાડતી નથી. આત્માનું સ્વરૂપ એવું ને એવું એના ગુણને કારણે એવું ને એવું રહ્યું છે, એ દ્રવ્ય બદલાતું નથી, એમ ને એમ ત્રિકાળ શુદ્ધ રહે છે અને એનું પરિણામ તો હર હંમેશ શુદ્ધ જ હોય છે. આપણે અગાઉ બે લીટીની વાત કરી હતી, બે લાઇન દોરો અને એ પ્રમાણે આપણે જે વાત કરી હતી એને ફરીથી યાદ કરીએ તો એક લાઇન છે એ આત્માના ત્રિકાળ સ્વરૂપને દર્શાવનારી લાઇન છે. આત્માનું સ્વરૂપ જેવું છે તેવું શુદ્ધ સીધી લીટી દ્વારા આપણે દર્શાવ્યું તો એમાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ વળાંક આવતા નથી, કેમ કે સ્વરૂપ શુદ્ધ છે, પરિણામ શુદ્ધ છે. એની સાથે નીચે બીજી લીટી જે આપણે દોરવાની વાત કરી એ વાંકી ચૂકી છે, એ પર્યાયને દર્શાવનારી છે, એ વર્તમાન પર્યાયને દર્શાવનારી લાઇન છે. એમાં શુભ ભાવ અને અશુભ ભાવ રૂપે એ વેવ્સ આવી રહ્યા છે. જેટલી તીવ્રતા શુભ અને અશુભ ભાવની છે એમ એ વણાક વેવ્સ વધારે ઊંચા નીચા થાય છે અને એ વાંકી જ લાઇન રહે છે, એ સીધી લાઇન થતી જ નથી. પેલું પરિણમન છે એ તો દ્રવ્ય શુદ્ધ છે તો શુદ્ધ પરિણમન છે એવી એ સીધી લાઇન છે અને એની નીચે વર્તમાન પર્યાયની જે લાઇન આપણે દોરીએ છીએ એ વાંકી ચૂકી છે. એ લાઇનને સીધી કરવાની છે, એટલે કે જેવું શુદ્ધ પરિણમન છે એવું પર્યાયમાં પણ વર્તમાનમાં પણ શુદ્ધ પરિણમન થાય, આ આપણે એચીવ કરવાનું છે, આ આપણે એચીવ કરવાનું છે. એટલે પેલું પરિણમન તો શુદ્ધ છે જ, એના ઉપર દ્રષ્ટિ કરવામાં આવે, એટલે પેલી સીધી લાઇન ઉપર, સીધી રેખા ઉપર જો દ્રષ્ટિ કરવામાં આવે તો જ આ વાંકી લાઇન સીધી થાય. વાંકી લાઇને સીધી લાઇન જોઈ જ નથી તો એને ક્યાંથી ખ્યાલ આવે કે એને કઈ રીતે સીધા થવું, વાંકી લાઇનને કયા પ્રકારે સીધા થવું, સીધી લાઇન કેવી હોય એનો જેને ખ્યાલ જ નથી એ કેવી રીતે એ લાઇનને સીધી કરશે. એટલે કે શુદ્ધ સ્વરૂપનો જેને ખ્યાલ જ નથી, શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ કેવું હોય એનું ભાન જ નથી, એ તો ક્યારેય નિર્મળ પર્યાય પ્રગટ કરી શકશે જ નહીં. એટલે સીધી લીટી થવા માટે સીધી લીટીનો આશ્રય કરવામાં આવે, સીધી લીટી જે છે એને અનુસરવામાં આવે તો સીધી લીટી થાય. જો સીધી લીટી તરફ લક્ષ્ય જ ના આપીએ અને ગમે તેમ લીટી દોર્યા જ કરીએ તો અનંત કાળ સુધી એ લીટી ચાલ્યા કરે, વાંકી ચૂકી જ થયા કરશે. એટલે કે જો સ્વરૂપ ઉપર દ્રષ્ટિ ના આપીએ, સ્વરૂપ કેવું છે શુદ્ધ નિર્મળ, એ શુદ્ધ નિર્મળ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કર્યા વિના આપણે જીવ્યા જ કરીએ જીવ્યા જ કરીએ તો કાંઈ આ જીવન પૂરું તો થવાનું નથી, અનંત કાળ સુધી એમને એમ પર્યાયોમાં રહેવાનું થશે. એટલે એ 84 લાખ યોનીમાં ફરવાનું થશે અને એમ એમ ચાલ્યા જ કરશે. અનંત સંસાર છે, એવા અનંત સંસારનો ક્ષય કરવો હોય તો શું સાચું છે, શું સમ્યક છે, શું સ્ટ્રેટ ફોરવર્ડ સીધું છે, શું પોતાનું છે એને સમજવું અને પછી એ સમજ્યા પછીથી એને અનુસરવું. સમજીએ, સીધી લીટીને જોઈએ પણ અનુસરીએ નહીં તો પણ નકામું છે. સ્વરૂપ આવું છે એ જાણવા માત્રથી કામ નહીં થાય. સીધી લીટી આવી હોય અને વાંકી લીટી આવી હોય એટલાથી કામ નહીં થાય, પણ સીધીને જોઈને વાંકી લીટીને સીધી કરવાની છે કે ભાઈ વાંકી નહીં ચાલે, સીધી આ જ રીતે એને પેરેલલ, એક્ઝેક્ટ પેરેલલ સીધ્ધિ હું આ રીતે કરીશ. એવી રીતે જેવું સ્વરૂપ છે, શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, કેમ કે એવા જ ગુણો છે, તો એવા દ્રવ્યને, જેવું શુદ્ધ દ્રવ્ય છે એવા ત્રિકાળ રહેતા શુદ્ધ દ્રવ્યને જોઈને વિચારીને સમજીને એને અનુસરીને એના આશ્રયે એવી જ નિર્મળ પર્યાય વર્તમાનમાં પ્રગટ કરવાની છે. અને એ માર્ગ છે એને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. એટલે એની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે જે વાંકું ચૂકું થઈ રહ્યું છે પર્યાયમાં એ શું છે, બધા ભાવ છે, એ બધા ભાવ, એ બધી પરિણતિ, વર્તમાન પરિણતિ જે છે તે રાગ, એ બધું જીવનું નથી. કેમ કે પેલી શુદ્ધ ત્રિકાળ પરિણતિ જે થઈ રહી છે, શુદ્ધ સ્વરૂપ છે એવી જે શુદ્ધ પરિણતિ થઈ રહી છે એમાં એ નથી, એમાં એ વાંકા ચૂકાપણું નથી. અહીંયા એના સંબંધી પ્રશ્ન કર્યો કે રાગની પરિણતિ તો જીવની છે ને, એટલે કે રાગની પરિણતિ એટલે જીવને રાગ હોય છે ને, એ વાત કરી. એટલે રાગ એ કોઈ બીજાને નથી થતો પણ જીવને જ થાય છે, જીવ સિવાયના બાકીના 5 દ્રવ્યમાં તો થતો નથી, તો પછી તમે એને કેમ કાઢી નાખો છો? અને એના ઉત્તર રૂપે આપણે ગઈકાલે વાત લીધી, એ વાતને આજે ફરીથી આપણે લઈએ છીએ કે રાગની પરિણતિ જીવની છે પણ એ એક સમયની પર્યાયમાં છે, એ જીવના ત્રિકાળ સ્વરૂપમાં નથી. એટલે જે કંઈ થઈ રહ્યું છે તે બધું ક્ષણિક છે, એ શાશ્વત નથી. એટલે ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, નિર્મળ જ છે, એનું પરિણમન શુદ્ધ છે અને એ દ્રષ્ટિનો વિષય છે જેને આપણે સીધી લીટી કહીએ છીએ. અને એના ઉપર દ્રષ્ટિ કરતા, એના ઉપર દ્રષ્ટિ કરતા એ રાગાદિ રહિત, કષાય રહિત શુદ્ધ પરિણમન થાય છે. એટલે ચૈતન્ય સ્વભાવ છે એનું લક્ષ્ય કરતા, એનો આશ્રય કરતા, એનો આશ્રય કરતા એ પરિણામ શુદ્ધ થાય છે. એટલે એ ઉત્તરને ફરીથી આજે વાંચીએ છીએ આપણે કે રાગની પરિણતિ જીવની એક સમયની પર્યાયમાં છે, તેથી તેને વ્યવહારથી જીવની કહી છે, પણ નિશ્ચયથી તે ચૈતન્ય સ્વભાવમય નથી. ચૈતન્ય સ્વભાવમય નથી એટલે કે ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા રાગ થાય. રાગમાં ચૈતન્ય પ્રસરતું નથી, ચેતના રાગમાં વ્યાપતી નથી કે રાગ ચેતનામય ભગવાન આત્માના સ્વરૂપમાં વ્યાપતો નથી. એને કોઈ વ્યાપકપણાનો સંબંધ નથી કે રાગ સાથે જીવને તાદાત્મ્યપણાનો પણ સંબંધ નથી. એટલે જે કંઈ છે તે પૂતગળ છે, પૂતગળમય છે, પર્યાયમાં છે, ક્ષણિક છે. જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય શુભ ભાવથી, એ શુભ ભાવ જે છે એ પણ અચેતન છે, પૂતગળ છે એમ કહી અને શુદ્ધ ભાવનું મહાત્મ્ય અહીંયા દર્શાવ્યું છે કે શુદ્ધ ભાવ એટલે જેવું સ્વરૂપ છે એવો ભાવ, એવા ભાવે પરિણમવું એ સહજ છે, એ એનો સ્વભાવ છે, એમાં કોઈ વિશેષતા નથી. જ્યારે વિભાવ ભાવે પરિણમવું એ વિશેષ છે, એટલે વર્તમાન પર્યાય છે એ વિશેષ છે અને એનું શુદ્ધ પરિણમન પારિણામિક ભાવે જીવનું પરિણમન છે એ સામાન્ય છે. સામાન્ય અને વિશેષ આપણે બે સમજીએ છીએ તેમાં આ જે બીજા અન્ય ભાવે પરિણમન થાય છે એ વિશેષ છે. એવું વિશેષપણું જીવને નથી. વિશેષનું હોવું, એ વિશેષનું હોવું તો પરના લક્ષ્ય થાય છે. પરના લક્ષ્ય વર્તમાનમાં એવી પર્યાય થાય છે, શુભ ભાવની પર્યાય થાય છે. સ્વના લક્ષ્ય એવું કંઈ વિશેષપણું થતું નથી. દ્રવ્ય સામાન્ય છે, ત્રિકાળ એક સરખું, જ્ઞાયક 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 જ છે. એટલે એ જ્ઞાયક સ્વભાવ અને એ ચૈતન્યપણું એ જાતના આ રાગ નથી. એટલે અહીંયા એમ કહ્યું કે એ બધા પૂતગળ છે, પૂતગળમય છે, પૂતગળના લક્ષ્ય થાય છે, એટલે એ ચૈતન્યની જાતના નથી. અને આ વિવેક સમજવાનો છે, આનું નામ સાચો વિવેક, શું પોતાનું અને શું પરનું. એટલે એની સ્પષ્ટતા કરતા આગળ એમણે કહ્યું છે કે જેમ નાટકમાં પડદા પડે, પડદા પડે એટલે એક પછી એક બીજો એનો ભાગ શરૂ થાય ને, એવી રીતે પહેલા ભાગમાં અમુક વસ્તુ બતાવે ને ત્યાંથી પછી પડદો પડે ને પાછો પડદો ઉપડે એટલે બીજી વાત બતાવે ને, એ રીતે જે પડદા પડે એક પછી એક બદલાય, પહેલો પ્રવેશ ને બીજો પ્રવેશ ને પ્રવેશ ત્રીજો, ત્રણ પ્રવેશનું નાટક હોય તો જેમ પડદા પડે એવી રીતે પુણ્ય અને પાપના ફળ રૂપે સ્વર્ગમાં જવાનું થાય કે તિરિંચમાં જવાનું થાય, પશુમાં જવાનું થાય કે પશુમાંથી પછી પાછા નરકમાં જવાનું થાય કે મનુષ્યમાં જવાનું થાય, એમ એના જુદા જુદા પ્રવેશ પડે, નાટકના પ્રવેશ પડે, પહેલો પ્રવેશ બીજો પ્રવેશ ત્રીજો પ્રવેશ, એમ અહીંયા પણ એક પછી એક જે ભવ થાય છે એ બધા એ નાટકના પડદા સમાન છે. એટલે સ્વર્ગમાંથી પશુમાં જવાનું થાય, સ્વર્ગમાંથી પશુમાં જવાનું થાય એ વાત બહુ મહત્વની છે, ખરેખર એમ જ થાય છે. સમ્યક દર્શન વિના જે જીવ દેવલોકમાં ગયો છે ને એ દેવ દુઃખી છે, એને ખૂબ આસક્તિ હોય, એને ખૂબ તૃષ્ણા હોય, બીજા મોટા દેવોની રિદ્ધિ સિદ્ધિ જોઈ અને ખૂબ એને તૃષ્ણા થાય અને એનો માન કસાય બહુ ઘવાય, એને બીજા મોટા દેવો એની આજ્ઞામાં રાખે એની પાસે કામ કરાવે એટલે એનો માન કસાય બહુ ઘવાય. એટલે એ બિચારો ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું હોય તો પણ એટલા 10,000 વર્ષ સુધી એ તૃષ્ણા આસક્તિ અને માન કસાયને કારણે, એટલે અભિમાન એનું તૂટતું હોય એને કારણે ખૂબ દ્વેષ કરે, એટલે છેવટે એ તિર્યંચમાં જાય. મિથ્યાદ્રષ્ટિ દેવો મોટાભાગના એ તિર્યંચમાં જ જાય. એટલે અહીંયા ઉદાહરણમાં પણ એ જ વાત એ રીતે જ લીધી છે કે સ્વર્ગમાંથી પશુમાં જવું થાય અને પશુમાં તો પછી જેવો ભાવ મળ્યો હોય એ પ્રમાણે એવા પાપ થાય અને પાપને કારણે એને નરકમાં જવાનું થાય, એટલે અહીંયા એક એ રીતે લીધું છે. અને એમ ચાર ગતિમાં પરિભ્રમણ કરવું, એ બધા અનેક રૂપ પડદા, એ અનેક પ્રવેશ નાટકના થયા, એ બધા પૂતગળના જ ઠાઠ છે. એમાં બધું પૂતગળ જ નાચી રહ્યું છે, એમાં કોઈ શુદ્ધ ચેતન જીવ નાચી નથી રહ્યો, એટલે શુદ્ધ ચેતન જીવનું એ પરિણમન નથી, એ બધું પૂતગળનું પરિણમન છે, પૂતગળના લક્ષ્ય થતું પરિણમન છે. એ તો શુદ્ધ ચૈતન્યપણે ત્રિકાળ નાયકપણે જ રહે છે, એટલે ભગવાન આત્મા ક્યારે એવા અશુદ્ધ ભાવે થતો જ નથી, એનું દ્રવ્ય જ એવું છે કે એ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યપણે જ્ઞાયકપણે જ રહે છે અને કદી એ શુભાશુભ ભાવપણે થતો જ નથી. એ શુભાશુભ ભાવપણે પર્યાયમાં થાય છે, ક્ષણિકપણે થાય છે, થોડા સમય માટે થાય છે, પણ તેથી એના મૂળ દ્રવ્યમાં કંઈ વ્યાપતું નથી, માટે એ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યપણે જ રહે છે, ત્રિકાળ ત્રણેય કાળે જ્ઞાયકપણે જ રહે છે, પણ શુભાશુભ ભાવપણે થતો નથી. છઠ્ઠી ગાથાની ટીકામાં પણ એ વાત આવે છે કે ભગવાન આત્મા શુભાશુભ ભાવના સ્વભાવે કદીએ થયો નથી, શુભાશુભ ભાવના સ્વભાવે કદીએ થયો નથી. પર્યાયમાં ક્ષણિક એવું ઉપાદાન હોય છે, અશુદ્ધ ઉપાદાન હોય છે, પરનું લક્ષ થયું છે, અજ્ઞાન છે, ત્યારે એને શુભાશુભ ભાવ હોય છે, પણ એ બધું એ સમયે છે, એ એક સમયનું સત છે, એ ત્રિકાળ નથી, એ ત્રિકાળ સ્વરૂપમાં ફેરફાર કરનારું નથી, માટે એમ કહ્યું કે ભગવાન આત્મા શુભાશુભ ભાવ પણ એ કદીએ થયો નથી. જો એ રૂપે થાય એટલે કે શુભાશુભ ભાવ પણ એ થઈ જાય, પરનું લક્ષ કરતા જેવા ભાવ છે એવા ભાવ પણ જો થઈ જાય તો એનું દ્રવ્ય બદલાઈ જાય, એ તો જડ થઈ જાય, કેમ કે શુભાશુભ ભાવ તો જડ સ્વભાવી છે, પૂતગળ જનિત છે, પૂતગળમય છે. તેથી કહે છે કે પુણ્ય પાપના ભાવ પણ અને તેના ફળ પણ પૂતગળ નાચી રહ્યું છે, બીજું કંઈ નથી. પુણ્ય પાપના ભાવ પણ એટલે જેવા પૂર્વે ભાવ કર્યા હતા, શુભ ભાવ અશુભ ભાવ, એને કારણે જેવા બંધ પડ્યા હતા, એવા બંધને કારણે જે ઉદય આવ્યા, એ ઉદય ભાવે નાચવાવાળું શું છે, એ ઉદય ભાવે જે પરિણમન કરી રહ્યું છે તે શું છે, એ બધો કોનો નાચ છે, તો કે એ પૂતગળનો જ નાચ છે, આત્માનો નાચ નથી. વિભાવ ભાવ પૂર્વે કર્યા એને લીધે થઈને આશ્રવ બંધ થયા અને પુણ્ય પાપના બંધ પડ્યા, એ કર્મના અત્યારે વર્તમાનમાં ઉદય આવ્યા અને એ ઉદય ભાવે જે નાચી રહ્યું છે, જે પરિણમી રહ્યું છે, એ જીવનું ત્રિકાળ સ્વરૂપ નથી, એ પણ પૂતગળ જ છે. વર્તમાનમાં એ જ્યારે એમ નાચી રહ્યો હોય કે હું મનુષ્ય છું, હું ડોક્ટર છું, એમ જો નાચતો હોય તો એ ડોક્ટર પણ અને મનુષ્ય પણ છે, તે પૂતગળ છે, પૂતગળમય છે, પૂતગળના ભાવ છે, પરલક્ષે તથા ભાવ છે, એ ભગવાન આત્મા નથી. વર્તમાનમાં એવા ઉદય આવ્યા હોય પૂર્વકર્મના કારણે, તો એ ઉદયના ભાવે જ્યારે એ પરિણમે રહ્યો છે તો એ પરિણમનારો એ ભગવાન આત્મા નથી. એટલે જે નાચ દેખાઈ રહ્યો છે એ પૂતગળનો જ છે. અને મનમાં એમ થતું હોય કે હું એન્જિનિયર છું, હું વકીલ છું, હું મોટો જજ છું, તો એ વકીલ પણ જજ પણ કે એન્જિનિયર પણ જે છે એ આત્માનું નથી, એ આત્માનું નથી, એ સંયોગી વસ્તુ છે. અને એ સંયોગ છે તે પૂતગળના કારણે એટલે કર્મના કારણે છે. એટલે કર્મજનિત વસ્તુ છે એ જ નાચી રહી છે, એ જ દેખાઈ રહી છે. ભગવાન આત્મા તો એવો ને એવો ત્રિકાળ પોતે પોતાના રૂપે પરિણમી રહ્યો છે, પરમ પારિણામિક ભાવે જ પરિણમી રહ્યો છે. એટલે અહીંયા એમ કહે છે કે એ બધું જે પુણ્ય પાપના ભાવપણે જે નાચી રહ્યું છે એના ફળ સ્વરૂપે એ બધું પૂતગળ જ નાચી રહ્યું છે, એમાં બીજું કંઈ નથી. અને બીજું કંઈ નથી એની વાત આગળ કહે છે કે ન અન્ય હ, અન્ય કોઈ નહીં. અભેદ જ્ઞાનમાં પૂતગળ જ અનેક પ્રકારનું દેખાય છે, જેમાં ભેદ નથી પાડતા. અને એમ જ્યારે ભગવાન આત્માનું જ્ઞાન કરવામાં આવે, ભેદ જ્ઞાની જે શ્રદ્ધા અને એવો જ અનુભવ થાય ત્યારની વાત કરવી છે. એટલે અહીંયા કહ્યું છે કે અભેદ જ્ઞાનમાં, જો ભેદ પાડીને આપણે એમ કહીએ કે દ્રવ્ય ગુણ પર્યાય એવા ભેદ પાડીએ, પર્યાયના પણ ભેદ પાડીએ, અને ઉત્પાદ અને વ્યયને એમ બધું જો ભેદ પાડીને જોઈએ છીએ તો એ વાત નથી. એ તો સમજાવવા માટે વ્યવહારથી ભેદ પાડી અને કથન કરવામાં આવે છે, પણ આત્મા તો અખંડ છે, એમાં કોઈ ભેદ નથી. એટલે એવા ભગવાન આત્માનું, એવા ધ્રુવનું લક્ષ્ય કરી અને એનું જ્યારે જ્ઞાન કરવામાં આવે ત્યારે એને એ અભેદ જ્ઞાન કહેવાય. તો અભેદ જ્ઞાનની અંદર એને સ્પષ્ટ થઈ જાય છે કે એ બધાથી જુદો છે, અને જે કંઈ બીજું બધું દેખાઈ રહ્યું છે એ બધું પૂતગળનું જ કારણ છે. એટલે પૂતગળ જ અનેક પ્રકારનું એમાં દેખાઈ રહ્યું છે. જે દેખાઈ રહ્યું છે એ પર્યાય છે, અને એ પર્યાયનું કારણ પણ પૂતગળ જ છે. પૂતગળની દ્રષ્ટિ કરતા પૂતગળના ભાવે પરિણમતા એ બધું થઈ રહ્યું છે, એ બધું આખું નાટક એનું જ છે. એટલે ગુરુદેવ કહે છે કે ન અન્ય, એનો અર્થ એ થાય છે કે અન્ય કોઈ નથી. અભેદ જ્ઞાનમાં પૂતગળ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે જ નહીં. ભગવાન આત્મા તો શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી અભેદ સ્વભાવી ચૈતન્યમય છે. કૃપાળુદેવે પણ એ કહ્યું છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ, પોતે જ સુખનું ધામ છે. સ્વયં જ્યોતિ છે, જ્ઞાનરૂપ જ્યોતિ પોતે જ છે. કૃપાળુદેવે આ વાત કરી છે, પણ જેને આ શાસ્ત્રના આવા અભ્યાસ હોય એને એમાંથી એ વાત નીકળે કે એ દ્વારા કૃપાળુદેવ કહેવા એમ માગે છે કે આ બીજું બધું જે કંઈ દેખાય છે એ પોતે નથી. સ્વયં જ્યોતિ સુખધામ, પોતે સુખનું ધામ છે. શુદ્ધ બુદ્ધ, બુદ્ધ એટલે જ્ઞાની, શુદ્ધ એ સ્વયં જ્યોતિ સુખધામ, એમ કૃપાળુદેવે પણ કહ્યું છે. એટલે એ વાત અહીંયા શાસ્ત્રમાં એ જ રીતે આવી છે. ભગવાન આત્મા તો શુદ્ધ બુદ્ધ એક જ સ્વભાવી અભેદ સ્વભાવી અખંડ ચૈતન્યમય છે. આ વાતને કૃપાળુદેવે આત્મસાત કરી હોય એટલે એવા જ ભાવ હોય તો એવું જ આવે એમના કાવ્યમાં, એમ જ આવે. સદાય પવિત્ર ચૈતન્ય સ્વભાવમય, સદાય પવિત્ર, ક્યાંય અપવિત્રતાનો અંશ નથી, ક્યાંય મલિનતા નથી. ભગવાન આત્મામાં ક્યાંય કોઈ પ્રકારે કર્મને રજકણને કારણે વ્યાપતી મલિનતા નથી. એટલે કે કર્મને કારણે વ્યાપતી મલિનતા નથી, કોઈ મલિનતા ભગવાન આત્મામાં છે જ નહીં. ગમે તેવા ભાવ કર્યા હોય, ગમે તેવા ખરાબમાં ખરાબ ભાવ કર્યા હોય, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા હોય, તીવ્ર કસાયના ભાવ કર્યા હોય, ખૂબ ક્રોધ કર્યા હોય, સાતમી નરકે જાય એવા ક્રોધના ભાવ કર્યા હોય, તે છતાંય ભગવાન આત્માને કંઈ નડતું નથી, એમાં એ સ્વરૂપમાં કંઈ જતું નથી. એટલે એ તો ત્રિકાળ શુદ્ધ પવિત્ર જ છે. એટલે સદાય પવિત્ર ચૈતન્ય સ્વભાવમાં એકરૂપ વસ્તુમાં કોઈ ફેરફાર નથી, કોઈ બેપણું નથી, એમાં અનેકપણું નથી, એ તો એક રૂપે જ છે. એટલે કે શુભાશુભ ભાવ અને એના ફળરૂપ સંયોગો, શુભાશુભ ભાવ અને એને કારણે જે કર્મ બંધાયા અને એ કર્મ ઉદયમાં આવે અને ફળ આપે, એટલે સંયોગો, એટલે શુભાશુભ ભાવ અને તેના ફળરૂપ સંયોગ, એનું અનેકપણું એ બધું આત્માથી જુદું છે, એ આત્મામાં નથી. એ બધું અનેકપણું જે છે તે બહારમાં છે, એ ભાવમાં છે, એ ભાવને કારણે બંધાયેલા કર્મમાં છે, વિવિધ પ્રકારના કર્મની પ્રકૃતિઓ છે. એ બધું અનેકપણું એ બહારમાં છે, એ આત્મામાં નથી. અને પછી અનેક પ્રકારની કર્મની પ્રકૃતિઓ, એના વિપાક આવે એટલે જે ફળ આવે એ ફળની સાથે નો યોગ કરવાથી જે સંયોગો સર્જાય છે એ બધું બહારમાં છે, એ આત્માની અંદર નથી. એ રાજા થાય એ ફળને કારણે, જે પૂર્વે બાંધેલા કર્મ એના વિપાક આવે, ફળ મળે ત્યારે એને એ રાજા થાય કે રંક થાય, નારકી થાય કે દેવ થાય કે તિર્યંત થાય, કીડી થાય, કબૂતર થાય, કાગડો થાય, એવું અનેકપણું થાય છે. પણ એ બધું અનેકપણું જે છે એમાં ભગવાન આત્મા નથી, ભગવાન આત્મામાં એ અનેકપણું નથી. એ બધું પર્યાયમાં થયું છે એટલે એવું અનેકપણારૂપ નાટક, આખું નાટક છે તે પૂદગળમય છે, પૂદગળ જનિત છે, પરના લક્ષ્ય થતું છે, સ્વના લક્ષ્ય પરિણમન થતા એવું નાટક રહેતું નથી. એમાં સદાય એકરૂપ ચૈતન્ય ક્યાં પ્રસર્યો છે? એ એકરૂપ રહેવાવાળું નાયક તત્વ એમાં કંઈ વ્યાપતું નથી. આપણે નાટકની વાત આવી છે એટલે એમ વિચાર કરીએ કે બે પાત્રો છે, બંને પાત્ર સૈનિકના છે એમ વિચાર કરીએ. એક રાજા છે અને એમાં બીજા સૈનિકો છે, એમાં બે માણસો કામ કરે છે, બંને સૈનિક થયા છે. હવે એક સૈનિક છે એ તો સમજે છે કે ભાઈ હું આ સૈનિકનું પાત્ર ભજવી રહ્યો છું અને મારું નામ તો કાંતિલાલ છે, એ તો એને હંમેશા એને યાદ રહે છે. અને જેવું એ નાટક પૂરું થાય એટલે એ સૈનિકનો વેશ બધો કાઢી અને પાછો પોતાના કપડાં પહેરી અને એ તો ચાલી નીકળે છે. અને પછી કોઈ એને બોલાવે તો એ કાંતિલાલ તરીકે જ પોતે પોતાને ઓળખે છે, તો એમ જ એ રહે છે. વાત કરે છે ત્યારે કોઈ પૂછે છે તો હું કાંતિલાલ. એની સાથે જ એ જ નાટકમાં કામ કરવાવાળો બીજો છે, બીજો મગનલાલ છે, એ પણ સૈનિક બન્યો હતો. નાટક પૂરું થયું તો સૈનિકનો વેશ કાઢતો નથી, સૈનિક તરીકે જ એ રહ્યો. બહાર નીકળ્યો બધા લોકોની ભીડમાં તો પણ એ પોતે પોતાને સૈનિક કેવડાવે છે, કોઈ પૂછે છે તો પણ પોતાને સૈનિક કેવડાવે છે, ઘેરે પહોંચ્યો તો પણ પોતે સૈનિક છે, સવારે ઉઠ્યો છે તો પણ એ જ વેશ ધારી રાખ્યો છે અને કહે છે હું તો સૈનિક છું. એ પોતાની દુકાનમાં ગયો, મૂળ વેપારી હતો, દુકાનમાં ગયો તો પણ એ તો એમ કહે છે કે હું તો સૈનિક છું. અને એ સૈનિક સૈનિક સૈનિકના ગાંડપણમાં એને દિવસો કેટલાય દિવસો પસાર કરી નાખ્યા તો શું એની દશા થઈ, લોકો એને ગાંડો કહેવા માંડ્યા. એટલે ભલા માણસ એક દિવસ નાટક ભજવ્યું, હવે એ નાટકની અસર તું આટલી બધી લઈને ફરી રહ્યો છે, તું તારી જાતને મગનલાલ ભૂલી ગયો, તારી દુકાન ભૂલી ગયો, તારા સ્વજનોને ભૂલી ગયો, અને આ શું તું સૈનિક પણ લઈને બેઠો છે? બધા એમ કહેવા માંડે, એનો ધંધો પણ બેસી ગયો, એની દુકાન પણ નહીં ચાલવા લાગી. કેમ? કે પોતે જે નથી એ ભાવે સદાય રહેવાને કારણે એને કેટલું બધું નુકસાન કર્યું. આટલી નાની અમથી વાતને જો આપણે સમજીએ અને આપણા ઉપર લઈએ કે એક વખત માટે આપણને આ મનુષ્યપણું મળ્યું, કે એક વખત માટે પશુપણું મળ્યું, તિર્યંચપણું મળ્યું, કે દેવપણું મળ્યું એક ભવને માટે, તો એને આપણે પકડીને બેસી રહીએ અને મૂળ વસ્તુને ભૂલી જઈએ તો ગાંડપણ ના કહેવાય તો બીજું શું કહેવાય? ભગવાન આત્મા આ શરીરની સાથે બિરાજી રહ્યો છે એક જ ક્ષેત્રમાં, એને ભૂલી જઈએ, મૂળમાંથી જ ભૂલી જઈએ અને હંમેશને માટે આપણે એમ માનીને બેસી રહીએ કે હું રમેશ છું, હું ડોક્ટર છું, તો આના જેવું બીજું ગાંડપણ શું હશે? પેલા મગનલાલમાં આપણામાં કઈ ફેર ખરો કે નહીં? મગનલાલ એ સૈનિક પણ જ રહ્યો, એ વેશ પણ જ રહ્યો, વેશ ઉતારીને એ પોતે પાછો મગનલાલ છે એ વાત જ યાદ કરતો નથી, તો લોકો એને ગાંડો કહે છે, તો આપણામાં એમના ફેર શું રહ્યો? આપણે ભગવાન આત્મા છીએ એ વાતને આપણે યાદ જ નથી કરતા અને માત્ર આપણે આપણી વર્તમાન પર્યાયમાં જ રાચી રહીએ તો આપણામાં એનામાં ફેર શું પડે? આ ગાંડપણ નથી તો બીજું શું છે? અરે સંતો આપણને વારંવાર યાદ કરાવે છે કે ભાઈ આ બધી પર્યાય છે, આ બધું પર્યાયમાં થઈ રહ્યું છે, એ એક આ ભવ પૂરતું છે. અને આવા તો કેટલાય અનેક ભવ તે કર્યા, અનેક વેશ કર્યા, એમાંનો કયો વેશ સાચો, કયો વેશ તારો સાચો, કેટલા વેશ લીધા અનંત કાળમાં, અનંત વેશ ભજવ્યા, એ બધા નાટકમાં તું પાત્ર થયો પણ એમાં તારો વેશ કોઈ સાચો નથી. આ બધા વેશ તું હજી ભજવી રહ્યો છે, ભજવી રહ્યો છે, અજ્ઞાનને કારણે તું એવા વેશ ભજવી રહ્યો છે. તારા મૂળ સ્વરૂપમાં પાછો ફર ને ભાઈ, તારું મૂળ સ્વરૂપ કેવું છે અમે જાણીએ છીએ, કેમ કે અમે એ અનુભવ્યું છે, અમે અમારા સ્વરૂપને અનુભવ્યું છે, એવું જ તારું સ્વરૂપ છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એમ કહે છે કે તું ભવ્ય છો, તું ભવ્ય છો, તું સિદ્ધ સમાન છો, તું શુદ્ધ છો, અમે એવા અમારા આત્માને અનુભવ્યો છે અને તારો આત્મા પણ એવો જ છે. ફેર એટલો છે કે તે માન્યતામાં એ લીધું નથી, તું એ સમજ્યો નથી અને તે એવો પુરુષાર્થ કર્યો નથી, આટલો જ ફેર છે. એટલે આ આખો નાચ છે એ બધો કોનો છે ભાઈ? તારો નથી. ભગવાન આત્માનો એ નાચ નથી, એ પુદગલનો નાચ છે. એમાં ચેતન ભગવાન આત્મા ક્યાંય પ્રસર્યો નથી. અને આવા સત્યને સમજવું હોય એને આ વાત કહેવામાં આવી છે. આમાં કઈ વાદ વિવાદ કરવાની વાત નથી. અહીંયા તો જેમ છે તેમ સત્ય સમજાવવાની વાત છે એમ ગુરુદેવ કહે છે. એટલે કે ભગવાન આત્મા કેવો છે એના ત્રિકાળ સ્વરૂપને સમજીને ત્યાં એની દ્રષ્ટિ કરી એનો આશ્રય કરતા એવી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, એ મોક્ષનો માર્ગ છે. આગળ અહીંયા એક પ્રશ્ન પૂછ્યો કે પુણ્ય પાપની આ વાત આવી, એટલે કે અહીં પુણ્ય પાપ આદિ ભાવો પૂતગળથી થયા છે એમ કહ્યું છે, તો પણ નિમિત્તથી થયા નથી એમ આપ કેમ કહો છો? જો આ પ્રશ્નને સમજવાનો છે અહીંયા બહુ શાંતિથી. અહીંયા આખી વાત બદલાય છે, પલટો લે છે. એટલે વાતને આપણે જે કરી રહ્યા હતા કે બધું નાટક જે છે એ બધું પૂતગળનું છે, નાચ પૂતગળનો છે એની વાત હતી. અહીંયા એક ટર્મ છે અને વાત આખી જુદી છે. ગુરુદેવ શું કહે છે? ગુરુદેવ વારંવાર પંચાસ્તિકાયની 62મી ગાથાના આધારે વારંવાર એ વાતને યાદ કરાવે છે કે તું જે ઉદય ભાવે પરિણમે છે જે કંઈ અને તને જે થાય છે એ બધું થાય છે તો કોઈ કર્મ કરાવે છે એમ નથી. કર્મ એનું કારણ નથી, એનું કારણ કર્મ નથી, પણ એ તારા પુરુષાર્થની નબળાઈને કારણે, પ્રમાદને કારણે થાય છે. એટલે એ થવા માટેના કારણ, એના દોષનો ટોપલો તું કર્મ ઉપર ઢોળી દેતો હોય કે ના કર્મને કારણે આ દશા થઈ રહી છે, કર્મને કારણે આમ થઈ રહ્યું છે એમ જો તું લઈને બેઠો હોય તો એ વાત બરાબર નથી. આમ કહીને ગુરુદેવ દરેક વખતે સ્વચ્છંદ જે છે એને ગાળી નાખે છે, સ્વચ્છંદતાને દૂર કરે છે કે તું એમ નહીં માની લે, સર્વથા એકાંતે તું એમ નહીં માની લે કે તું શુદ્ધ જ છો અને આ બધું જે થઈ રહ્યું છે તે પૂતગળનું નાટક છે અને પૂતગળને કારણે થાય છે, તને વિકારી ભાવ થાય છે તે એ કોઈ કર્મ કરાવે છે એમ તું નહીં માની લે. આ વાતને વારંવાર ગુરુદેવ યાદ કરાવે છે. એટલે એ વાતને અહીંયા લઈ અને પ્રશ્ન કરવામાં આવે છે કે ગુરુદેવ આપ દરેક વખતે એમ કહો છો, આપ દરેક વખતે એમ કહો છો એમ કરીને પ્રશ્ન કર્યો છે કે અહીં પુણ્ય પાપ આદિ ભાવોને જો અહીંયા ઉપર કહ્યા ને આ કળશમાં કે બધા તેઓ પૂતગળથી થયા છે એમ કહ્યું છે, ને છતાં આપ તો એમ કહો છો કે એ નિમિત્તથી થયા નથી એમ આપ કેમ કહો છો? એટલે કે કર્મથી થયા નથી એમ આપ કહો છો ને, એ કર્મથી નથી થયા એમ આપ કેમ કહો છો? પ્રશ્ન સમજાયો? પ્રશ્ન સમજવા જેવો છે. અહીંયા આખી ગુરુદેવ જે વારંવાર આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરાવતા દરેક વખતે જીવ સ્વતંત્રપણે રહે પણ સ્વચ્છંદી ન થઈ જાય, સ્વતંત્રપણે એ જ પર્યાયને અને દ્રવ્યને જુએ પણ સ્વચ્છંદી થઈ અને વર્તમાન પર્યાયને ભૂલી ન જાય, એટલા માટે પોતાનો દોષ ક્યાં છે, પોતાનો દોષ, જીવનો દોષ ક્યાં છે, પોતે પ્રમાદમાં છે, અજ્ઞાનવશ જે માન્યતા કરી રહ્યો છે એને કારણે આ બધા ભાવ થાય છે એ વાતને ભૂલી ન જાય. એટલે ગુરુદેવ હંમેશા વારંવાર 85મી ગાથાનું ઉદાહરણ આપીને કહે છે કે જીવમાં જે વિકાર થાય છે એનું કારણ કોઈ કર્મ નથી, કે કર્મને કારણે વિકાર થાય છે એમ નથી, પણ એ વિકાર એના પોતાના ઊંધા અવળા પુરુષાર્થને કારણે, એના પ્રમાદને કારણે, એના અજ્ઞાનને કારણે, એના મિથ્યાત્વને કારણે થાય છે અને એને જીવ દૂર કરી શકે એવો પોતે સક્ષમ છે. એ ધારે તો એવા બધા પ્રમાદને દૂર કરી અને પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકે એવો સક્ષમ છે. આ વાતને યાદ કરાવી હોય એટલા માટે દરેક વખતે ગુરુદેવ એમ કહે છે કે ભાઈ એ એના નિમિત્તથી થયા નથી. એટલે એ વાતને અહીંયા લાવી છે વચમાં કે બીજા શાસ્ત્રોમાં ને ત્યાં ને બધે જ્યાં જ્યાં વાત આવે ત્યારે આપ એમ કહો છો કે નિમિત્તથી થયા નથી, ને અહીંયા તો જો આ એમ કહી દીધું કે આ બધો તો પૂતગળનો નાચ છે, આ તો બધું નાટક પૂતગળનું છે, અહીં તો પુણ્ય પાપ આદિ ભાવો પૂતગળથી થયા છે એમ કહ્યું છે, અને તો પણ આપ તો એમ કહો છો કે ભાઈ નિમિત્તથી થયા નથી એમ આપ કહો છો, તો એનું કારણ શું? હવે જે વાત છે આપણે ખૂબ સમજવાની છે અને એટલી વાત આજે સમજી અને પછી આપણે સ્વાધ્યાય પૂરો કરશું. એટલે આટલી વાત જ્યાં સુધી આપણે સ્પષ્ટપણે ન સમજી લઈએ ત્યાં સુધી આપણે વચ્ચે બીજી કોઈ વાત લેવી નથી અને આ સ્વાધ્યાય આપણે પૂરો પણ નહીં કરીએ. આ વાત બહુ જ મહત્વની છે. હવે અહીંયા જે ઉત્તર આપ્યો છે એને બહુ શાંતિથી એકાગ્રતાપૂર્વક આપણે સમજીએ, વાંચીએ. ગુરુદેવ અહીંયા ઉત્તર આપે છે, કે ભાઈ જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર સમજવી જોઈએ. આ વાત તો બરાબર છે. અને એકાંત છે, જેવી અપેક્ષા હોય એ પ્રમાણે એ વસ્તુને સમજવી જોઈએ. રાગ પૂદગળનો આશ્રય કરીને થયો છે. રાગ પૂદગળનો આશ્રય કરીને થયો છે તેથી તે પૂદગળની જાતનો છે એમ કહ્યું છે. આ વાત અહીંયા પણ વાત આવી, એ જ વાત લીધી કે રાગ જે થયો એ પૂદગળનો આશ્રય કરવાથી, પરનું લક્ષ કરવાથી થયો છે, માટે અહીંયા એને પૂદગળની જાતનો છે એમ કહ્યું છે. અહીંયા જે કહેવામાં આવ્યું છે એનું કારણ અને એ વાત પણ બરાબર છે. રાગ છે તો જીવની પર્યાય પણ તે નિમિત્તને વશે વશ થવાથી થયેલી છે. રાગ છે તો જીવની પર્યાય પણ તે નિમિત્તને વશે, એટલે નિમિત્ત શું છે? અહીંયા પરનું લક્ષ કર્યું છે, કર્મના ઉદય આવ્યા છે એ, અને એમ થતા એ રાગ થયો છે. તો રાગ છે તો એ જીવની પર્યાય, એ રાગ જ્યારે એને વર્તે છે, સુપુત્રે પોતાના સ્વભાવ ભાવમાં નથી, ત્યારે એ કોને વશ થાય છે? એ રાગ તો નિમિત્તને વશે થાય છે. સામે જેવું નિમિત્ત છે, સામે જેવું નિમિત્ત મળ્યું છે એટલે કે કર્મનો ઉદય, એનું નિમિત્ત. બીજા કયા નિમિત્ત છે? અત્યારે વર્તમાનમાં આપણે કર્મના ઉદયને કારણે જે કંઈ સંયોગો મળ્યા એ નિમિત્ત કારણ. અત્યારે વર્તમાનમાં કર્મનો ઉદય આવ્યો અને આપણને આ કોમ્પ્યુટર મળ્યું કે કાર મળી, તો એ નિમિત્ત કારણ છે. પણ હવે કોમ્પ્યુટર કે કારના નિમિત્તને આપણે વશ થઈ જઈએ, એને વશ થઈ જઈએ તો શું થાય? તો કે મારું છે, એ સારું છે, ખરાબ છે એવા ભાવ થાય. એટલે એની અહીંયા વાત કરી છે કે રાગ છે તો જીવની પર્યાય છે, તો જીવની પર્યાય, એ પર્યાયમાં થયો છે ને રાગ, તો એ પણ એ પર્યાય થઈ છે કઈ રીતે? કે પેલું નિમિત્ત કારણ એને મળ્યું છે, એ નિમિત્ત કારણને વશ થતા, નિમિત્ત કારણને વશ થવાથી એવી પર્યાય થઈ, બરાબર છે. અને એ નિમિત્ત તો પૂદગળ છે, કર્મના ઉદય છે એટલે એ પૂદગળ છે. માટે પૂદગળના વશે, પૂદગળ ને વશ થઈ જતા જે પર્યાય થઈ એની વાત કરતા કહે છે ગુરુદેવ કે માટે પૂદગળના વશે થયેલા ભાવને પૂદગળમાં નાખ્યો છે. પૂદગળ એટલે કે આ જે કર્મના ઉદય આવ્યા એ પૂદગળ, દ્રવ્ય કર્મ એનો ઉદય એ પૂદગળ, અને એને વશ થતા, એના મય થઈ જતા, એને સ્વીકારી લેતા, એનો આશ્રય કરતા, એના તરફ દ્રષ્ટિ કરતા, એટલે એને વશ થયો. પોતાના ભગવાન આત્માનો આશ્રય છોડીને, ભગવાન આત્મા તરફની દ્રષ્ટિ, એના તરફના લક્ષને છોડી અને જે સંયોગો આવ્યા છે, જે પૂદગળ દ્રવ્યના એટલે કે દ્રવ્ય કર્મને કારણે જે ઉદયમાં જે બધું વર્તી રહ્યું છે એને વશ થઈ ગયો, એના તરફ લક્ષ કર્યું, એની દ્રષ્ટિ કરી, એટલે એ પૂદગળના વશે થતા હવે જે પર્યાય થઈ, જે પરિણામ થયા, જે ભાવ થયા, એ બધા ભાવ જે છે એને પૂદગળમાં નાખી દીધા. શું કહ્યું? કે નિમિત્ત તો એ પૂદગળ છે જ, માટે એ પૂદગળના વશે, પૂદગળનું લક્ષ કરતા, પૂદગળને પોતે વશ થઈ ગયો છે, એને આધીન થઈ અને જે પછી એને ભાવ થયા એ સમયે થયા, એટલે એ સમયની એ પર્યાય, એ સમયના એ પરિણામો, એ બધા ભાવ જે છે એને પછી અહીંયા પૂદગળમાં નાખી દીધા. થયા છે જીવને, થયા છે જીવને, પણ એ પૂદગળના નિમિત્તે થયા છે તો એ બધા ભાવને પૂદગળમાં નાખી દીધા. કેમ કે તે ચૈતન્ય સ્વભાવ નથી. આ વાત જે આવી એ અહીંયા આ અધિકારની અંદર અને અગાઉની બધી ગાથા અને આ કળફ વગેરેમાં આ વાત આવી. હવે ગુરુદેવ આગળ કહે છે કે આ બધું એટલા માટે એમ એને પૂદગળમાં નાખી દેવામાં આવ્યું, એને પૂદગળમય કહેવામાં આવ્યું. છે તો જીવનું છતાં પણ, કેમ કે એમાં ચૈતન્ય સ્વભાવમય, એ ચૈતન્ય સ્વભાવમય નથી, એ ચૈતન્યમાં વ્યાપતું નથી. એટલે આ વાત તો અહીંયા જે છે તે કહી. એટલે એમ કહેવાનું કારણ અહીંયા પ્રયોજન એવું છે કે ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરવો, તો ત્રિકાળી સ્વભાવ કેવો છે એ દર્શાવવું છે, એટલા માટે એને એમ કહેવામાં આવ્યું. અહીંયા પ્રયોજન શું છે કે આ બધું પૂદગળનું છે એમ કહી અને ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ કેવો હોય એ દર્શાવવું છે, અને એવો દર્શાવીને એનો આશ્રય કરાવવો છે, દ્રષ્ટિનો વિષય ચોખ્ખો શુદ્ધ કેવો છે એ સમજાવવું છે, એટલા માટે એ બધાને પૂદગળમય કહીને પૂદગળમાં નાખી દીધા. એટલે અહીંયા પ્રયોજન ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરાવવાનું છે. પણ હવે સમજવાનું છે કે તેથી વિકાર થાવ તો થાવ, એ તો પૂદગળમાં છે, એમ સ્વચ્છંદે ન પ્રવર્તવું. અહીંયા વાત એ કરવી છે કે તેથી કરીને તમારે એમ નહીં લઈ લેવું કે એ બધું પૂદગળમાં છે અને વિકાર થાય છે તો પર્યાયમાં થાય છે અને પૂદગળમાં જ થાય છે, એમ સ્વચ્છંદે નહીં લઈ લેવું. એટલે મારામાં વિકાર છે જ નહીં, એમ નહીં લઈ લેવું. તેથી એમ નહીં માની લઉં કે વિકાર થાવ તો ભલે થાવ, એ તો પૂદગળમાં થાય છે ને પર્યાયમાં થાય છે ને ક્ષણિક છે ને એટલા માટે થઈને એ પૂદગળમાં છે ને એ મારા આત્મામાં નથી ને એમ કરીને સ્વચ્છંદે ન પ્રવર્તવું. એ બધા વિકારો જે થયા છે એ ભાઈ એ તારી પર્યાયમાં થયા છે. રાગ જે થયો, એ શુભ ભાવ થયો, અશુભ ભાવ થયો, એ બધા જે થયા ને તે કોની પર્યાયમાં થયા છે? એ રાગ પોતાની પર્યાયમાં થયો છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ એવા સ્વચ્છંદે નહીં વર્તીશ, એ તારી પર્યાયમાં છે. રાગ પોતાની પર્યાયમાં થાય છે અને તે અશુદ્ધ ઉપાદાન છે. એ અશુદ્ધ ઉપાદાન છે અને એ અશુદ્ધ ઉપાદાનને વ્યવહાર ગણીને, એવું અશુદ્ધ ઉપાદાન થયું છે ત્યારે એને વ્યવહાર ગણીને, તથા નિમિત્ત જે કર્મ છે, નિમિત્ત તરીકે તો કર્મ છે, કર્મના ઉદયો છે, એ તો નિમિત્ત છે. એટલે એવા એ અશુદ્ધ ઉપાદાનને વ્યવહાર ગણીને તથા નિમિત્ત જે કર્મ છે તેને પણ વ્યવહાર ગણીને, બંનેને વ્યવહાર કર્યા, એ બંનેને વ્યવહાર ગણીને એને જીવમાંથી કાઢી નાખ્યા છે. પણ એમ ન માનતો કે એ તારી પર્યાયમાં નથી, તું એમ નહીં સ્વચ્છંદે વર્તતો કે એ તારા નથી, તને થયા જ નથી, તારામાં નથી, એટલે એમ નહીં માની લેતો. કેમ કે એ તો શુદ્ધ સ્વરૂપ બતાવવું છે, એટલે અહીંયા તો આ બધી વાત કરવામાં આવી છે. એટલે સ્વચ્છંદે ન પ્રવર્તીશ, નિશ્ચય આભાસી નહીં થઈ જતો. એના પછીના પેરેગ્રાફમાં વચ્ચે એક પત્ર છોડીને કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી, જ્ઞાતા દ્રષ્ટાના ભાવથી પરિપૂર્ણ ભાવવાળી એક સ્વભાવી વસ્તુ છે. ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે, જ્ઞાન કરનારો જ છે, એ પરિપૂર્ણ જ છે. એ સિવાય જે અનેક પ્રકારે થતા પુણ્ય પાપના વિકારી ભાવ, એવા વિકારી ભાવ થવા એ પરના લક્ષ્ય થાય છે અને એમાં પુણ્ય અને પાપનો બંધ પડે છે અને ફરી પાછા એવા કર્મનો ઉદય આવે છે, એની સાથે જોડાતા એટલે કે ઉદય ભાવે વર્તતા ફરીથી એવા જ ભાવ થાય છે. એમ કર્મ બંધાય છે અને કર્મની નિજરા થાય છે, નવા કર્મ બંધાય છે, એમ ચાલ્યા જ કરે છે. એટલે એના ફળ એ બધામાં પૂદગળ નાચે છે, એ વાત અહીંયા આવી. જો એમાં શુદ્ધ ચૈતન્ય હોય તો, અર્થાત જો ચૈતન્યની જાતના એ હોય તો એ કદી નીકળે નહીં. એ ચૈતન્યની જાતના હોય તો એ બધા ભાવ, શુભાશુભ ભાવ, પુણ્ય પાપના વિકારી ભાવ એ દૂર થાય જ નહીં. સિદ્ધને એ દૂર થાય છે, એ નીકળી જાય છે, સિદ્ધની પર્યાયમાં એ રહેતા નથી. એટલા માટે એ નીકળી શકે એવા છે, એ બધા ભાવ નીકળી શકે એવા છે. પણ તું એમ નહીં માની લે કે તને છે જ નહીં, એમ નહીં માની લે. ગુરુદેવે તો આ સમજાવવું છે કે સ્વચ્છંદે તું એમ નહીં માની લે કે મારા છે જ નહીં, એમ નહીં માની લે. એ તારા મૂળ સ્વરૂપમાં નથી પણ વર્તમાન પર્યાયમાં છે. છતાં છે તો પણ શું છે, ગભરાવાની જરૂર નથી. છે તો છે, પણ એ છે એનું લક્ષ કર કે છે એમ કરીને લક્ષ કર. છે એને રાખવા છે એમ કરીને નહીં, છે એને એમ નહીં માન કે એ મારા નથી એટલે મને નડતા નથી એમ કરીને નહીં, પણ છે ને મારે દૂર કરવા છે, છે અને એ દૂર થઈ શકે એવા છે. દૂર કરવા છે અને દૂર થઈ શકે એવા છે, બંને વાત સમજવાની છે. એ ચૈતન્યની જાતના નથી એટલે દૂર થઈ શકે એવા છે, ચૈતન્યમાં અંદર ઘૂસ્યા નથી એટલે એ દૂર થઈ શકે એવા છે. એટલે શુદ્ધ ચૈતન્યમાં એ ગયા જ નથી એટલે નીકળી જાય એવા છે. તેથી તેમને અજીવ જણી, અજીવ ગણી અને અહીંયા એને પૂદગળના કહેવામાં આવ્યા છે. અને એમ કરીને તને શ્રદ્ધા કરાવવામાં આવી કે ભાઈ એ ભાવ જે છે એ નીકળી જાય એવા છે અને તારું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે. કેમ કે પેલા ભાવ, તે બધા પૂદગળના ભાવ એ વિપાકપૂર્વક થાય છે, એ આત્માના ગુણને કારણે થતા નથી. પણ તેથી કરીને એમ ન સમજવું કે પૂદગળ કર્મનો ઉદય આવ્યો માટે વિકાર થયો છે. આ વાત હવે પેલી વાત પ્રશ્નના જવાબ રૂપે કહી કે તેથી એમ ન સમજવું કે આ ભાવ થયા એ બધા એ પૂદગળનો વિકાર આવ્યો માટે, એના વિકારને કારણે થયા એમ નહીં સમજવું. એમાં તારા પ્રમાદનું કારણ છે, તારા પુરુષાર્થની નબળાઈનું કારણ છે. તેથી એમને અજીવ ગણીને પૂદગળના કહ્યા છે, વાત બધી બરાબર. પણ એમ ના સમજવું, શું ના સમજવું, કે એ જે વિપાક આવ્યો છે એ બધો એ વિપાક જે છે તે કર્મનો કારણે જ છે એમ ના સમજવું. એ ભૂતગળના વિપાક પૂર્વક એ બધા ભાવ થયા છે, પણ તેથી કરીને એમ ન સમજવું કે ભૂતગળ કર્મનો ઉદય આવ્યો છે માટે વિકાર થયો છે એમ ન સમજવું. એ વિકાર થવામાં તું કારણભૂત છે, એ વખતે તારી દ્રષ્ટિ એ વિકાર થવામાં કારણભૂત છે. કેમ કારણભૂત છે? કેમ કે તું એવા ભાવે થયો છો, એવા ભાવે થનારો તું છો. જો આપણે બહુ પહેલાની ગાથાને યાદ કરીએ તો આપણને યાદ આવશે કે કર્મના ઉદય જે છે એ કર્મના ઉદયની સાથે જોડાય તો જીવને ભાવ્ય કહેવાય અને પેલાને ભાવક કહેવાય. કર્મના ઉદયને ભાવક ક્યારે કહેવાય? કે જો જીવ એ ઉદય સાથે જોડાય તો પેલા ભાવક બને અને આ જીવ ભાવ થાય. પણ જીવ એની સાથે જોડાતો જ નથી તો પેલા જે કર્મના ઉદય છે એ એને નિમિત્ત કારણ બનતા નથી, એટલે એને ભાવક કહેવાતા જ નથી. ભાવ ભાવક એ વાત લીધી છે ને, તો ભાવ ભાવકની અંદર આ વાત છે કે પેલા ભાવક ક્યારે થાય? કે જીવને એવા ભાવ થાય તો એ ભાવક થાય છે, અન્યથા એ ભાવ્ય થતો જ નથી અને પેલાને ભાવક પણ કહેવાતા નથી. એટલે અહીંયા ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે અહીંયા કે પણ તેથી કરીને એમ ન સમજવું કે પૂતગળ કર્મનો ઉદય આવ્યો માટે વિકાર થયો છે. કર્મના નિમિત્તને વશ થવાના વિપરીત પુરુષાર્થથી વિકાર તો થયો છે. પુરુષાર્થ તારો ઊંધો છે, ખોટા પુરુષાર્થને કારણે એ વિકાર થયો છે. પરંતુ તે વિપરીત પુરુષાર્થની દશા જે થઈ એ મૂળ સ્વભાવમાં નથી, એટલા માટે એને ભૂતગળ ના કહ્યા છે. આ રીતે ગુરુદેવે આ પ્રશ્નને બહુ સરસ રીતે સમજાવ્યો છે અને બધી જ વાતને, બધી જ અપેક્ષાઓને એક સાથે લઈ અને સમજાવતા ઘણી સ્પષ્ટતાઓ થઈ છે. તો આ સાથે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ્ધ્ય